ઈશ્વર પિતાનો ખૂબ જ આભાર માનીએ છીએ કે પ્રભુએ આપણને આપણી માતૃભાષામાં એના વચનો એટલે પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપણને આપ્યું છે. જગતની હજી એવી ઘણી બધી ભાષાઓ છે કે જે ભાષાઓમાં લોકોને આ પ્રભુના વચનો ઉપલબ્ધ નથી. તેઓ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે, ખ્રિસ્તીઓ છે, ભાષાશાસ્ત્રીઓને એવો અભ્યાસ છે કે લગભગ જગતમાં 6000 ભાષાઓ બોલાય છે, એમાંથી 100 ભાષાઓમાં આપણને આ પ્રભુના વચનો પ્રાપ્ય છે અને એમાં ગુજરાતી ભાષામાં આપણને આ વચનો મળ્યા છે, એના માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. બાઇબલને આપણે આ પવિત્ર શાસ્ત્રને આપણે કોની સાથે સરખાવીશું? આ પવિત્ર શાસ્ત્ર અને એના વચનો જગતના કોઈ પણ ગ્રંથ સાથે સરખાવી શકાય એવા નથી. પવિત્ર શાસ્ત્રના આ જે વચનો છે એ અજોડ છે, અમૂલ્ય છે અને આપણા જીવનમાં જે ભાતો પૂરું પાડે છે એ અકલ્પ્ય અથવા તો અકલ્પનીય છે. પ્રભુ ઈસુએ નવા કરારમાં બે રીતે આપણને ઉપદેશ આપ્યો છે. એક તો હકીકતોનું વર્ણન કરીને, હકીકતો દ્વારા આપણને એનું સામર્થ્ય, પ્રભુનું સામર્થ્ય સમજાવ્યું છે કે અધૂરો માણસ હતો અને એને બૂમ પાડી કે દાઉદના દીકરા મારા પર દયા કર. ઘણાએ ધમકાવ્યો પણ એ ચૂપ ન રહ્યો, કારણ કે પ્રભુ પર એને વિશ્વાસ હતો. નાઝરેત તો ઈસુ જાય છે, ફરી બૂમ પાડી અને પ્રભુએ સાંભળી અને એને પોતાની પાસે બોલાવીને કહ્યું કે બોલ, તારે શું જોઈએ છે, તારે તારી શું ઈચ્છા છે? પ્રભુ હું દેખતો થાઉં. અને એ આંધળો માણસ તત્ક્ષણ દેખતો થયો. એ પુરવાર થયેલી ઘટના એ હકીકત છે. બીજી રીતે પ્રભુ આપણને જુદા જુદા દ્રષ્ટાંતો દ્વારા એ આપણને ઉપદેશ આપે છે અને એના દ્વારા એમનું મહાત્મ્ય છે એ આપણને સમજાવે છે. વળી તેણે કહ્યું કે એક માણસને બે દીકરા હતા, તેમાંથી નાનાએ બાપની પાસે પોતાનો ભાગ માંગ્યો. અને એ આખું જે દ્રષ્ટાંત, એ જે કથા છે એ દ્રષ્ટાંત છે. એ જ રીતે લૂકને લખેલી સુવાર્તા અને 18મો અધ્યાયના 1-8 જે વચનો છે એ એક દ્રષ્ટાંત રૂપે પ્રભુએ કહ્યા છે. આપણા માટે એટલા બધા અમૂલ્ય, એટલા બધા બોધદાયી અને આપણા અભ્યંતરને ખોલી નાખે અને આપણા જીવન અને કુટુંબને આશીર્વાદોથી છલકાવી દે એવા ગજબના, અજબ ગજબના આ વચનો છે. અને એ વચનોમાં ઈશ્વરે આપણને, પ્રભુએ આપણને ઈશ્વર સાથેના જોડાણનો, ઈશ્વરની સાથે અનુસંધાન કરવાનો, ઈશ્વરની સાથે એક મનથી એકાગ્ર ચિત્તે એની આરાધના કરવાનો આપણને માર્ગ બતાવ્યો છે. અને એ માર્ગ એ તો પ્રાર્થના છે. ખ્રિસ્તી જીવનમાં કોને આપણે ખ્રિસ્તી કહીશું? ખ્રિસ્તી જીવનમાં ચાર એના ગુણધર્મો છે, ચાર બાબતો જરૂરી છે. ખ્રિસ્તી માણસ સૌથી પહેલા તો વિશ્વાસુ હોવો જોઈએ અને કોઈ આબુ પાર જેવો એવો ગંજાવર નહીં, એક સામાન્ય વિશ્વાસ. ઈસુ પ્રભુ છે, આટલો સામાન્ય વિશ્વાસ. કેટલી બધી વખત પ્રભુ કહે છે કે તારા વિશ્વાસે તને બચાવ્યો છે, તારા વિશ્વાસે તને બચાવી છે, તું પ્રભુ પર વિશ્વાસ કર એટલે તારણ પામીશ. એક સાદો વિશ્વાસ એ ખ્રિસ્તી જીવનનું અગત્યનું અંગ છે. એની સાથે ખ્રિસ્તી જીવનનું બીજું જે અંગ છે તે કરણી છે. તમે તમારા જીવનનો એવી રીતે પ્રકાશવા દો કે તમારી રૂઢિકરણીઓ જોઈને આકાશમાંના બાપની સ્તુતિ થાય. આપણા જીવનો દ્વારા આપણે બીજાને પ્રતીત કરાવવાનું છે, બીજાને અનુભવ કરાવવાનો છે કે ખ્રિસ્તી જીવન કરણીથી આ રીતે શોભાયમાન બને છે. ચરોતરમાં અને આપણા ભારત ખેતી પ્રધાન દેશ છે અને એ દેશમાં 80% લોકો ખેતી આધારિત જીવન જીવે છે. અમારા ડાકોરની આજુબાજુની જે જમીન છે, જે પ્રદેશ છે ખેતીના, એને લાટ તરીકે ઓળખવામાં આવે છે. 50 વીઘા 100 વીઘાનો લાટ હોય વિશાળ, ત્યારે ખેડૂતોમાં એક સરસ ત્યાં કહેવત પ્રચલિત છે કે ખેતર રાખવું તો ચોવાર. સિલવાન સાહેબને ખબર હશે કારણ કે ચરોતરના છે. ખેતર રાખવું તો ચોવાર, જેના 4 ખૂણા સરખા હોય એવું ખેતર ખરીદવું કે જેથી એ ખેતરમાંથી ભરપૂરી પળામાં પાક લઈ શકાય. અને કોઈ નજર નાખે તો ખ્યાલ આવે કે કેવો સરસ આ ચોવાર છે, કેવું સરસ આ ખેતર છે, એના 4 ખૂણા સરખા છે. અને એટલા માટે 1980 સુધી આપણા દેશમાં એક કહેવત પ્રચલિત હતી કે ઉત્તમ ખેતી મધ્યમ વેપાર ને કનિષ્ક નોકરી. અલબત્ત 80 પછી આ બદલાઈ ગયું છે. તો ખેડૂત છે, ખેડૂત એના ખેતર માટે એ ખરીદવાનું હોય ત્યારે એ ચોવાળ આપણું ચર્ચ કેવું સરસ 4 ખૂણાથી માપો તો એક સરખું છે. તમે આમથી આમ માપો કે આમથી આમ માપો, પૂર્વથી પશ્ચિમ કે ઉત્તરથી દક્ષિણ, એક સરખું માપ છે. ખ્રિસ્તી જીવન પણ આવું ચોખંડું છે. એમાં વિશ્વાસ હોવો જરૂરી છે, એમાં કરણી હોવી જરૂરી છે. અને વિશ્વાસ અને કરણી હોય, યાકોબના પત્રના 2 અધ્યાયની 14-26ના જે વચનો છે એમાં 26મું વચન શું કહે છે કે શરીર આત્મા વગર નિર્જીવ છે તેમ વિશ્વાસ કરણી વગર નિર્જીવ છે. વિશ્વાસ કરીએ છીએ પણ કરણી ન હોય તો એ વ્યર્થ છે. ત્રીજું જે ખ્રિસ્તી લક્ષણ છે તે વચન. ઈશ્વરના વચનો એ આપણી પાસે હોવા જોઈએ. ઉપલી બેરીમાં થોડા દિવસ પહેલા બહુ સરસ વાંચન આવ્યું હતું અને એક ભાઈએ એમાં સાક્ષી આપી હતી. ડોક્ટર છે, એ કહે છે કે મારા ઘરમાં 1828માં લખાયેલું પુસ્તક, સર્જરીનું પુસ્તક મારા ઘરમાં છે અને મેં સરસ રીતે એને ત્યાં મારા કબાટમાં મૂક્યું છે કે લોકો આવીને એને જુએ. પણ કે છે કદી એ પુસ્તકને હું સ્પર્શ કરતો નથી. એ જ સ્થિતિ કે છે બાઇબલની છે કે બાઇબલ આપણે આપણા ઘરમાં રાખીએ જ છીએ પણ એ બાઇબલને આપણે સ્પર્શતા ડરીએ છીએ. એની પાસે એને વાંચવા માટે આપણી પાસે સમય નથી. અને વચનમાં ઈશ્વર શું કહે છે, પ્રતિકરણ 22મો અધ્યાય 7મી કલમમાં કહે છે કે આ જેવો તમે વાંચો તો એમાં જે બધા આશીર્વાદો છે એ આશીર્વાદો તમને પ્રાપ્ત થશે. આ ભવિષ્ય વચનો મૂલ્યવાન છે. એક બાજુ વિશ્વાસ, કરણી અને વચન. ઘણાને મનમાં પ્રશ્ન થશે કે ખ્રિસ્તીઓ અભણ, ઘણા અભણ ખ્રિસ્તી છે, નથી ભણેલા, પણ છતાંય આ બાઇબલના વચનો પર અદ્ભુત વિશ્વાસ રાખે છે. એક વખતે કાર્મેલ ચર્ચમાં સંદેશો આપવા ગયો હતો અને ત્યાં રોડનું કામ થતું હતું અને આદિવાસી વિસ્તારની કેટલીક ભીલ કન્યાઓ, ભીલ બહેનો એ રોડ પર કામ કરતા હતા. અને આગલા દિવસે એમણે તપાસ કરી કે ક્યાં આગળ પ્રભુ મંદિર છે ને કોઈક બતાવ્યું કે અહીંયા કાર્મેલ ચર્ચમાં, કાર્મેલ નામનું ચર્ચ છે ત્યાં તમે જાઓ. અને એ બિચારી બહેનો આદિવાસી, એમણે એમના ચણિયાના કાછડા વાળેલા ને એ ત્યાં એ ચર્ચમાં આવે અને તે દિવસે મારે ત્યાં મારો સંદેશો હતો. એ બહેનો આવીને પાછળ બેઠી અને પછી જ્યારે ચર્ચ પૂરું થયું ને અમે એમની મુલાકાત કરી ત્યારે મેં એમની સાથે વાત કરતા કહ્યું કે તમે આ વચનોમાં કેવી રીતે વિશ્વાસ રાખો છો અને અભણ બહેનો પવિત્ર આત્માની ભાષામાં પ્રેરિતોની ભાષામાં જે મારી સાથે વાત કરે, હું પોતે ત્યાં પૂછી ગયો કે પવિત્ર આત્મા આ લોકોના જીવનમાં અભણ લોકોના જીવનમાં કેવી રીતે કાર્ય કરે છે. એમણે કહ્યું કે અમે વચન ઉપર હાથ મૂકીને અમે ઈશ્વરની પ્રાર્થના કરીએ છીએ, કારણ કે આ પુસ્તક ગમે ત્યાંથી ખોલો એના વચનો એ નર્યા કૃપાથી નર્યા આશીર્વાદોથી માફીથી શાંતિ સલામતીથી એ ભરપૂર છે. જેમ ખેડૂત ચોવાળને પસંદ કરે છે, ખ્રિસ્તી જીવન એ પણ એક ચોવાળ જેવું છે, એ એક સમૃદ્ધ છે, એ ફળદ્રુપ છે. એક બાજુ વિશ્વાસ, એક બાજુ કરણી, એક બાજુ વચન અને ચોથું પ્રાર્થના. ખ્રિસ્તી જીવનમાં ડગલે ને પગલે પ્રાર્થના હોવી જરૂરી છે. ઈશ્વરે એક એવું માધ્યમ આપણને આપ્યું છે કે આપણે પ્રાર્થનામાં જે કંઈ બોલીએ છીએ એ પ્રભુ બહુ શાંતિથી સાંભળે છે. હું મારા જીવનમાં શીખ્યો છું કે હું જ્યારે વચન વાંચું છું ત્યારે પ્રભુ મારી સાથે વાત કરે છે, પ્રભુ બોલે છે ને હું સાંભળું છું, પણ જ્યારે હું પ્રાર્થના કરું છું ત્યારે મારા પ્રભુ ચૂપ રહે છે ને મને સાંભળે છે અને મારી વિનંતીઓ, મારી અરજો, મારી જરૂરિયાતો, મારી માગણીઓ એ પ્રભુ સાંભળે છે. તે વખતે પ્રભુ કહેતા નથી કે તું બસ રાખ, તું જ ભક્તો અને સૌ માગણીઓ પૂરી કરજે લાગણીઓ, ઓ પરમેશ્વર આત્માની વૃષ્ટિ તું ભારે આપજે, તુજ ભક્તોની સૌ માગણીઓ અને પૂરી કરજે સૌ લાગણીઓ. હૃદયમાં કેટલા બધા વિચારો, કેટલા બધા ઉમળકાઓ, કેટલા બધા અરમાનો, કેટલી બધી ઈચ્છાઓ જાગૃત થાય છે, ઉભરાય છે આપણું હૃદય. મેન ઇઝ ધ બંડલ ઓફ ડિઝાયર. પણ એ જ્યારે પ્રાર્થનામાં પ્રભુને આગળ લાવીએ છીએ ત્યારે પ્રભુ સમયે સમયે આપણી ઈચ્છા છે, આપણી માગણીઓ છે, એ માગણીઓ પ્રભુ સ્વીકારે છે. તો અહીંયા આ વચનોમાં ઈશ્વરે આપણને જે આદેશ આપ્યો છે, આપણને જે માર્ગ બતાવ્યો છે, જે આગળ કીધી છે, ઈશ્વરે પોતે ઉદાહરણ આપીને, દ્રષ્ટાંત આપીને કહ્યું. અને એ દ્રષ્ટાંત એટલા માટે આપ્યું કે પ્રભુએ કહ્યું કે સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું નહીં. પ્રે વિધાઉટ સીચિંગ, સર્વદા પ્રાર્થના કરવી જોઈએ, કાયર થવું નહીં. અને આગળ એ કહે છે 7મી કલમમાં, તો દેવ પોતાના પસંદ કરેલા કે જેઓ તેને રાતદાડો વિનવે છે અને જેઓના વિશે તે ખામોશી રાખે છે તેઓને દાદ શું નહીં આપશે? હું તમને કહું છું કે તે જલ્દી તેઓને દાદ આપશે. આ ઈશ્વરના આ વચનો છે, આ ઈશ્વરના વચનો છે, આ બાઇબલના વાક્યો નથી. બાઇબલમાં પ્રભુએ મોકલેલા વચનો છે કે તમે તમારી જરૂરિયાતો માટે, તમે તમારા પાપોની માફી માટે, તમે તમારી પોતાની એમ કે લાગણીઓ છે એના માટે પ્રાર્થના દ્વારા તમે પ્રભુ પાસે જાઓ. અને પ્રભુ પાસે જાઓ તે પહેલા ઈશ્વરે એક અન્યાયી ન્યાયાધીશનું આપણને ઉદાહરણ આપ્યું કે એક વિધવા સ્ત્રી, એ અન્યાયી ન્યાયાધીશની પાસે વારંવાર એ ન્યાય માંગવા જતી, એની પાસે ન્યાયની આશા રાખતી હતી. પણ કરુણતા એ હતી કે એ ન્યાયાધીશ એ અન્યાયી હતો, અને અન્યાયી જે હોય એનું હૃદય કેવું જળ હોય. લાંચ માણસને આધળો બનાવી દે છે, અન્યાયી માણસને પક્ષપાતી બનાવી દે છે, એના હૃદયમાં કોઈ દયાની લાગણી નથી હોતી. પણ ઈશ્વરને કહેવું છે કે અન્યાયી ન્યાયાધીશ એ પણ આ એક વિદ્વાની વારંવારની વિનંતીથી કે હે ન્યાયાધીશ તું મને ન્યાય આપ, હે ન્યાયાધીશ તું મને ન્યાય આપ, એ વિનંતીથી છેલ્લે કહે છે, ઘણી વખત કહીએ છીએ કે પથ્થર જેવું હૃદય પણ પીગળે છે, પથ્થર જેવું હૃદય પણ ક્યારેક પીગળે છે, અને એ ન્યાયાધીશ અન્યાયી ન્યાયાધીશનું હૃદય પીગળ્યું અને છેલ્લે એને મનમાં આ રીતે વિચાર્યું કે વારંવાર આવીને મને હેરાન કરે છે. કદાચ એ વિધવા હિંમત કરીને બપોરના સમયે જતી હશે અને કહેતી હશે કે મારા સાહેબ મને ન્યાય આપ. કેમ પ્રભુએ ત્યાં સધવાને ના મૂકી, કેમ ત્યાં કોઈ પુરુષને ના મૂક્યો, એક વિધવાને કેમ મૂકી? મારા મનમાં એક આ પ્રશ્ન થયો. આપણે આ જગતમાં, ખ્રિસ્તીઓ આ જગતમાં સમર્થ પ્રભુ આપણને મળ્યા છે, પણ વિધવાના જેવા આપણે આ જગતમાં છીએ. અમદાવાદમાં, ગુજરાતમાં એક હિડન એજન્ડા છે. અધિકારીઓએ અને મારા મિત્રોએ મને કહ્યું હતું, હિડન એજન્ડા છે. ઘણા ખ્રિસ્તીઓ ત્યાં લઘુમતીનું પ્રમાણપત્ર લાવે છે અને નોકરીઓની જાહેરાત આવે છે ત્યારે એમાં લખે છે કે OBCને, લઘુમતીને માટે આ જગ્યા અનામત છે. પણ ત્યાં એક હિડન એજન્ડા છે કે ખ્રિસ્તીએ લઘુમતીનું જો પ્રમાણપત્ર મૂક્યું હોય, ખ્રિસ્તી વ્યક્તિએ, નોકરી ઉત્સુક વ્યક્તિએ જો લઘુમતીનું પ્રમાણપત્ર મૂક્યું હોય તો ઉપરથી આદેશ છે કે એ ખ્રિસ્તીના લઘુમતીના પ્રમાણપત્રને માન નહીં આપવું, પણ બીજો કોઈ હોય, કોઈ માનો કે બારોટ હોય કે કોઈ અન્ય હોય, કારણ કે ત્યાં ઘણી કોમન લઘુમતી, એ લોકોને તક આપી પણ ખ્રિસ્તીઓને તક ના આપી. આ તો આજનો દાખલો છે, પણ ઈશ્વરે તો આખી 2000 વર્ષ પહેલા આપણી સ્થિતિનો પ્રભુને ખ્યાલ હતો. અને પેલી વિધવા વારંવાર જ ગઈ અને એને પ્રભુની પાસે, એને અન્યાયી ન્યાયાધીશ પાસે માગણી કરી કે મને ન્યાય આપ, અને છેલ્લે એ ન્યાયાધીશ એને ન્યાય આપે છે. ઈશ્વરે દ્રષ્ટાંત દ્વારા આપણને કહેવા માંગે છે કે તમે સદા સર્વકાળ સદા તમે પ્રાર્થના કરો, પ્રે વિધાઉટ સિચિંગ, તમે સદા પ્રાર્થના કરો, સર્વદા તમે પ્રાર્થના કરો તો પ્રભુ તમારી દાત, પ્રભુ જે તમારી વિનંતી છે એ વિનંતી અવશ્ય સાંભળશે અને તમને દાદ આપશે. બહુ સૂચક શબ્દ દાદ મૂક્યો છે. ઘણી વખત કહે છે કે દાદ આપતો નથી, મેં વારંવાર ધક્કા ખાધા, દાદ જ આપી, પણ કહે છે પ્રભુ તમને દાદ આપશે. કેમ? આપણો પ્રભુ એ તો જીવતો પ્રભુ છે, અને આપણા પ્રભુએ એના વચનો દ્વારા આપણને એટલી ખાતરી આપી છે કે તમે પ્રાર્થના કરો અને એ તમારી પ્રાર્થના હું સાંભળીશ. તમે સર્વદા પ્રાર્થના કરો, તમે કાયર ના થાવ, ના હિંમત ના થાવ. Yesaya 65 જોજો, એ પ્રભુના વચનો શું કહે છે. Yesaya 65 અને 24 પ્રભુ આમ કહે છે કે તેઓ હાંક મારે ત્યાર પહેલા હું તેઓને ઉત્તર આપીશ. આપણા અભ્યંતરને ઓળખનાર, આપણા હૃદયને જાણનાર, આપણી ઈચ્છાઓને પારખનાર, આપણી મનની અભિલાષાઓને જાણનાર પ્રભુ છે. અને એ કહે છે કે તેઓ હાંક મારે ત્યાર પહેલા હું તેઓને ઉત્તર આપીશ. મારા પ્રભુનું પારખું તો કરી જુઓ. કયા ઈશ્વરે એવી ખાતરી આપી છે? ગીતશાસ્ત્ર 34 જુઓ કે અનુભવ કરો અને જુઓ. ગીતશાસ્ત્ર 34 8 34 અને 8 અનુભવ કરો ને જુઓ કે યહોવા ઉત્તમ છે. જે માણસ તેના પર ભરોસો રાખે છે તેને ધન્ય છે. અને દસમું વચન જુઓ કે સિંહના બચ્ચાને તંગી પડે છે અને ભૂખ વેઠવી પડે છે, પણ જેઓ યહોવાને શોધે છે તેઓને કોઈ પણ. આગળ બહુ સરસ વિશેષણ મૂક્યું છે, બહુ સુંદર વિશેષણ મૂક્યું છે પ્રભુએ એના વચનોમાં દાઉદ રાજાને આપેલું, આ કે જેઓ યહોવા સોરી તંગી પડે છે અને ભૂખ વેઠવી પડે છે, પણ જે યહોવાને શોધે છે તેઓને કોઈ પણ સારાવાનાની. તમારા જીવનને પોષક, તમારા બાળકને પોષક, આપણા કુટુંબને પોષક, આપણી પત્નીને આપણા પતિને પોષક, સારાવાનાની. પ્રભુ ક્યારેય આપણને ખોટ પડવા નહીં દે. સિંહનું બચ્ચું સિંહ વનરાજ છે, અને ડિસ્કવરી પર જોઈએ છે ત્યારે એ શિકારની પાછળ કેવો ભયંકર રીતે દોડે છે, ક્રૂર રીતે, અને એને ઝાપટે છે અને પોતાના બચ્ચાને ગરવે છે. પણ એક પ્રભુએ કહ્યું છે કે સિંહના બચ્ચાને તંગી વેઠવી પડશે. એ ભલે વનનો રાજા રહ્યો, ભલે હરણા અને નીલગાય એનાથી ગભરાય, પણ કે છે એમને ભૂખ વેઠવી પડશે. પણ જે યહોવાને શોધે છે એને કોઈ પણ સારાવાનાની ખોટ રહેશે નહીં. એ પ્રાર્થનાનું પરાક્રમ છે. ઈશ્વર કપરામાં કપરા સંજોગોમાં આપણી પ્રાર્થનાનો પોકાર પ્રભુ સાંભળે છે. કરુણમાં કરુણ પરિસ્થિતિમાં પ્રભુ આપણી પ્રાર્થનાનો પોકાર સાંભળે છે. ફક્ત પ્રભુએ આપણને જે શરત મૂકી છે ત્યાં, કે સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું નહીં. ઈશ્વર પરનો તું યહોવા પર ભરોસો રાખ. અને દાઉદ રાજા કહે છે 118માં, મારો વિશ્વાસ હાથી ઘોડા રથ કે રાજાઓ પર નથી, પણ હું યહોવા પર વિશ્વાસ રાખું છું. એટલા માટે કે આપણે એને હાંક મારીએ છીએ તે પહેલા એ આપણને જવાબ આપે છે. સરસ આ યશાયા 65:24 કહ્યું છે કે તેઓ હાંક મારે તે પહેલા હું તેઓને ઉત્તર આપીશ, અને તેઓ હજી તો બોલતા હશે. આપણે પ્રાર્થના કરવા પ્રભુની પાસે જઈશું અને હજી તો શબ્દ આપણા મોંમાં હશે, બોલતા હશે, એટલામાં હું તેઓનું સાંભળીશ. તમારા મોઢામાં શબ્દ હશે કે પ્રભુ મારે આ કરવું છે. પણ ઈશ્વરની સાથે આત્મીયતાથી પ્રાર્થનાના માધ્યમ દ્વારા ઈશ્વરની સાથે જોડાવું જરૂરી છે. જે એક ચિત્તે એકાગ્ર મને પ્રાર્થના કરે છે એની પ્રાર્થના હંમેશા પ્રભુ સાંભળે છે. સિલાસ, પાઉલ અને સિલાસ સુવાર્તાના ભેખધારી અને પ્રેરિતોના કૃત્યના 16 અધ્યાયમાં વિગતે વર્ણન કર્યું છે. એ રોમ પહોંચ્યા અને રોમની આજુબાજુના જે ગામડા જે હતા, લુસરા, ઇકોનિયા, થુવાતીરા, એ બધા ગામોમાં સુવાર્તા પ્રગટ કરતા હતા. આ માણસોથી સુવાર્તાના કારણે ત્યાં ખળભળાટ મચી ગયો, અને એના કારણે એ પાઉલ અને એના સાથીદાર સિલાસને સ્થાપિતથી તો એ વિરોધ કર્યો અને એમને જેલમાં પૂર્યા. અને જેલમાં પૂર્યા ત્યારે એ પાઉલ અને સિલાસના પગ હેડમાં નાખ્યા. પહેલા જ્યારે ગુલામોને પકડતા હતા ત્યારે એમને એક સાંકળે કે એક લાકડાનો લાંબુ લાકડું હોય એમાં એના હાથ ગાલી દે, એમાં એના પગ નાખી દે, કે જેથી એ ભાગી ન શકે, એ નાસી ના જાય. અને હેડમાં આ પાઉલ અને સિલાસના પગ નાખ્યા. અને તે વખતે એ ત્યાં ભજન તો પ્રાર્થના તો કરતા હતા, પણ મંડળી એના માટે આગ્રહથી પ્રાર્થના કરતી હતી. અને મધરાતે ઈશ્વરે એક મોટો ખળભળાટ, જેમ સુવાર્તાથી ખળભળાટ એમ ખળભળાટ મચ્યો અને એમના પગ હેડમાંથી નીકળી ગયા. અને જ્યારે સુબેદારે જોયું કે આ જેલના દરવાજા ખુલી ગયા છે અને હેલમાંથી આ છૂટા થઈ ગયા છે, નાસી ગયા છે, અને એના કારણે પોતે આપઘાત કરવા તૈયાર થાય છે, ત્યારે પાઉલ કહે છે કે તું આપઘાત ના કરીશ. અને તે વખતે ઝૂકી જાય છે કે સાહેબો તારા પંપમાં મારે શું કરવું જોઈએ? તો કે છે તું અને તારા ઘરના વિશ્વાસ કરો એટલે તમે તારણ પામશો. મંડળીની આગ્રહ ભરી પ્રાર્થનાએ, રૂપિયા જેવી સ્ત્રીની આગ્રહ ભરી પ્રાર્થનાએ કેવું અજબ ગજબનું કામ કર્યું અને હેડમાંથી એ પગ છે પગ નીકળી ગયા. ઈશ્વરે આપણને પ્રાર્થનાનું એટલું ઉત્તમ અને શ્રેષ્ઠ માધ્યમ આપ્યું છે કે જેના દ્વારા આપણે ઈશ્વર પાસે જઈ શકીએ છીએ. ઈશ્વરની આગળ આપણી વિનંતીઓ અને આપણી આજીજો આપણે રજૂ કરી શકીએ છીએ. જે જે માગણીઓ અને જે કાર્યો લોકોને વિનંતી કરવાથી ન થાય એ ઈશ્વરને પ્રાર્થના કરવાથી ફળીભૂત થાય છે. અને પ્રભુ આપણા નિર્બળ હોઠોની અને નિર્બળ હૃદયની જે પ્રાર્થના છે એ પ્રાર્થના સાંભળે છે. મુશ્કેલીના સમયમાં આવી ગયા હોઈએ અને પ્રભુને પોકાર કરીએ, દાઉદ રાજા કહે છે કે મેં ધીરજથી યહોવાની વાટ જોઈ અને તેણે કાન દઈને મારી અરજ સાંભળી. મેં ધીરજથી યહોવાની વાટ જોઈ. ઉતાવળે આંબા ન પાકે, પ્રભુની પાસે દરેક વસ્તુનો ચોક્કસ સમય છે અને એ સમયની સંપૂર્ણતાએ જો આપણે પ્રાર્થનામાં હોઈએ છીએ તો પ્રભુ આપણને પૂરું પાડે છે. કારણ કે પ્રાર્થના એક આપણને ઉત્તમ માધ્યમ આપ્યું છે, એક ઉત્તમ આપણને સાધન આપ્યું છે જેના થકી આપણે ઈશ્વરની સાથે સનાતન અને સીધા સંબંધોમાં આપણે રહી શકીએ છીએ. તમે જુઓ કે ઈસુ પ્રભુ જેણે આ ઉદાહરણ આપણને આપ્યું કે સર્વદા પ્રાર્થના કરો, પ્રાર્થનામાં કાયર થવું નહીં, એ જે પ્રભુ છે, પ્રભુ એના જીવનમાં પ્રાર્થનાને કેટલું બધું મહત્વ આપે છે, પ્રાર્થના થકી એ કેટલું બધું પરાક્રમ પામે છે. લૂકનો 22મો અધ્યાય તો પ્રભુની પ્રાર્થનાઓથી ભરેલો છે. 22મો અધ્યાય શિષ્યોને મૂકીને બેથેમાની વાડીમાં પ્રાર્થના કરવા જાય છે. પથ્થર નંખાય એટલે દૂર એકાંતમાં ગયા, એકાંતમાં ગયા કે જેથી એ પોતાના પિતાની સાથે એ અનુસંધાન, યહોવા બાપની સાથે અનુસંધાન જાળવી શકે અને ત્યાં જઈને એ પ્રાર્થના કરે છે. 22મો અધ્યાય એ પ્રાર્થનાથી ભરપૂર છે. અને પ્રભુ ઈસુ, અગાઉ પણ મેં કહ્યું હતું કે દેવનો દીકરો જેટલો આવશે હતો એટલા જ આવશે એ માણસનો દીકરો હતો. મેં મારા બાઇબલમાં નોંધવાની શરૂઆત કરી છે પણ એટલી બધી વખત એના ઉલ્લેખો આવ્યા કે પછી એ નોંધ મેં પલટી મૂકી માણસના દીકરા તરીકે, એ માણસનો દીકરો હતો. અને એ પ્રાર્થના કરવા માટે, પ્રાર્થના કરવા એટલા માટે જતા હતા કે આવનાર પરિસ્થિતિ એક માણસના દીકરા તરીકે એને સહન, એમને સહન કરવાની હતી અને માણસ તરીકે સહન કરવા, પ્રભુ તરફથી પરાક્રમ અને હિંમત મળતી હોવી જોઈએ. અને જો પ્રભુ તરફથી સામર્થ્ય ન મળે તો હું ને તમે ઘણી બધી બાબતોમાં આપણે આપણા જીવનો ટૂંકાવી નાખીએ, ઘણી બધી બાબતમાં આપણા જીવનો આપણે ટૂંકાવી નાખીએ. કારણ કે કપરી પરિસ્થિતિમાં પ્રભુ આપણી સહાય કરે છે. 2002માં ભાજપ સરકારનો સૂર્ય મધ્યાહને તપતો હતો. કેન્દ્ર સરકારમાં વાજપેયીની સરકાર, વાજપેયી વડાપ્રધાન, અડવાણી ગૃહમંત્રી, જસવંતસિંહ નાણામંત્રી અને બધા જ ભાજપના કેન્દ્રમાં એમની સરકાર. ગુજરાતમાં મોદી મેદાન મારી ગયા હતા. ગોધરા કાંડ સર્જ્યોને પછી મોદી સ્પષ્ટ બહુમતી 125-27 સીટો ગુજરાતમાં જીતી ગયા. ગુજરાતમાં એમનો એમની બોલબાલા.
કપરી પરિસ્થિતિમાં પ્રભુ હું પોકાર છું, મેં
ધીરજથી આવવાની વાત જોઈ. અને એ સંજોગોમાં અમારા અમારા અમારી અમારા કેમ્પસમાં સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ એ કેમ્પસમાં લગભગ નાની મોટી 23 સંસ્થાઓ આવી છે. અને બાલ મંદિરથી માંડીને MBA ને MSW ને MA અને આ બધા જ કોર્સ ત્યાં ચાલે છે. 6000 વિદ્યાર્થીઓ, 6000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ. નરેન્દ્ર મોદી ભાજપ સરકારની ગુજરાતમાં બોલબાલા કોઈની તાકાત નહીં કે એમની સામે થઈ શકે. એક શબ્દ કોઈ પેપરમાં જો આપણે ચર્ચા પત્ર લખ્યું હોય તોય પ્રગટ ના કરે. આ આ આ આ હું કાલ્પનિક વાત નથી કહેતો, સાચી વાત કહું છું. આજે પણ એ આખી સ્ક્રિપ્ટ મારી ફાઇલમાં મેં સાચવી રાખી છે. અને અમારી કોલેજમાં ધ્વજવંદનનો કાર્યક્રમ હતો 15 ઓગસ્ટ. અને મને મારા પ્રિન્સિપાલે જવાબદારી સોંપી કે આ ધ્વજવંદનનો કાર્યક્રમ છે એમાં બધી જ સંસ્થાઓના પ્રિન્સિપાલો વિદ્યાર્થીઓ આવશે, આણંદ નગરપાલિકાના પ્રમુખ અને સદસ્યો આવશે, બધાને આમંત્રણ આપ્યું છે. અને મને કહે છે ડાબી સાહેબ તમે એક વિદ્યાર્થી એક સ્ક્રિપ્ટ તૈયાર કરાવો 15 ઓગસ્ટ માટે. ખ્રિસ્તીઓ બધા ધ્રુજતા હતા. એપ્રિલ મહિનામાં આપણી દુઃખ સંત સપ્તાહની મિટિંગો ના થવા દે, સભાઓ ના થવા દે. અમારા વિસ્તારની સભા સરસપુરમાં ચાલતી, અમે CNI ચર્ચના કમ્પાઉન્ડમાં ભજન કરતા હતા. ત્યાંના માથાભારે 100 માણસોનું ટોળું આવ્યું અને એની સામે જ વિશાળ રોડ હતો. રોડ ઉપર 100 માણસો મંજીરા લઈને અને પેલા તબલા લઈને બેસી ગયા કે જેથી આપણી ભજન સેવામાં ભંગાણ પડે. પોલીસ પણ એમને રોકી ના શકે કારણ કે સરકારની એમને ઓથ. શુક્રવારે બધા ઉપવાસ સાથે હતા અને સામે એક અન્ય ધર્મી મંદિર છે ત્યાં માઇક મૂક્યું અને એનું સ્પીકર એ અમે આપણી જ્યાં સભા ચાલતી હતી ત્યાં જ મૂક્યું. બધા ખ્રિસ્તીઓ ખલભળી ઉઠ્યા હતા કે હવે શું થશે ખ્રિસ્તીઓનું. અને અમારા ત્યાં આ કાર્યક્રમ હતો. પ્રિન્સિપાલે અને મારા ટ્રસ્ટે જવાબદારી મને સોંપી કે 15 ઓગસ્ટનો વક્તવ્ય તમારે તૈયાર કરવાનું છે. હું કલ્પના કરી શકતો નથી અત્યારે કે પ્રભુએ તે વખતે મારા મનમાં કોઈ પણ પ્રકારની બીક નહીં, કોઈ પણ પ્રકારનો ડર નહીં, કોઈ પણ પ્રકારનો ભય નહીં, એવી ધગધગતી મેં સ્ક્રિપ્ટ તૈયાર કરી. મને તો એમ જ હતું કે આ ભાજપ સરકારને હું ઉઘાડી જ પાડી દઉં આજે આ 15 ઓગસ્ટે. અને એવી ધગધગતી કે લાશોની ઉપર મહેફિલ માંડનાર આ ગુજરાતની સરકાર લઘુમતીઓનું નિકંદન કાઢી નાખે છે અને જે ખ્રિસ્તીઓ સેવાની સાથે અને પ્રેમની સાથે સંકળાયેલા છે એમને નેસ્ત નાબૂદ કરવા મેદાને પડી છે. વાજપાઈ આવવા ડાગમાં તોફાનો થયેલા આવેલા અને એમણે આવીને એમણે ભડકો કર્યો કે ભાઈ આ ખ્રિસ્તીઓ બનાવે છે એ તો ચર્ચાનો પ્રશ્ન છે અને નેશનલ લેવલે એની ચર્ચા થવી જોઈએ. 2% ખ્રિસ્તીઓની નેશનલ લેવલે શું ચર્ચા થાય, કોણ ભાગ લે. અને ત્યાં એ લોકોએ પેલા કોઈ કાર્યક્રમ હેઠળ નાના નાના જે ખ્રિસ્તી દેવળ ઝૂંપડા જેવા હતા એને સળગાવ્યા, તોડ્યા. એ જ સરકારે ત્યાંથી ફર્નાન્ડિસને મોકલ્યા. બધાને આશા હતી કે ફર્નાન્ડિસ સારો રિપોર્ટ આપશે, પણ ફર્નાન્ડિસ ખ્રિસ્તી નામધારી ખ્રિસ્તી નથી, એ નામધારી નથી, નામ જ એનું છે. એણે ભયંકર રિપોર્ટ આપ્યો કે મેં આહવાદની મુલાકાત લીધી ગુજરાતની, ખ્રિસ્તીઓ મજા કરે છે, એમને કોઈ તકલીફ જ નથી. એની સામે વેપારીઓએ રાજીવ દીક્ષિત નામના એક માણસને લાખો રૂપિયા આપીને સ્વદેશની વસ્તુઓ વાપરો એ ઓઠા હેઠળ વેપારીઓએ પોતાની પ્રોડક્ટો ડબલ ભાવે બજારમાં વેચવામાં આવી. કોલગેટ 20 રૂપિયાનું 250 ગ્રામ મળતી હતી એની ટ્યુબ, તો એની સામે પેલું દંત મંજન 40 રૂપિયાનું 100 ગ્રામ એ લોકો વેચે અને પોતાનું ખરીદો, આપણા દેશનું ખરીદો એ નામે એમણે આ રાજીવ દીક્ષિતે સ્વદેશીના નામે બધા ભાષણો આપવા માંડ્યા. મારી કોલેજમાં પણ એમની કેસેટ મૂકેલીને મેં સાંભળી અને આ બધું મારા મગજમાં હતું ને મને પ્રિન્સિપાલે સોંપ્યું. મેં આખી સ્ક્રિપ્ટ એવી ધગધગતી તૈયાર કરી. મને તે વખતે ખ્યાલ ના રહ્યો કે આ સાંભળનારા એ આ સ્ક્રિપ્ટના વિરોધીઓ છે. અને બાજપાઈ માટે લખ્યું તે વખતે ઢીચણનું ઓપરેશન કરેલું, મેં લખ્યું કે જે માણસ પોતાના શરીરનો ભાગ પોતાના પગ પર ઉપાડી શકતો નથી એ માણસ વડાપ્રધાન તરીકે આ 1 અબજ અને 20 કરોડનો ભાગ કેવી રીતે ઉપાડી શકે. રાજીવ દીક્ષિત માટે લખ્યું કે વેપારીઓના પીઠું થઈને ગરીબોનું શોષણ કરે છે. અને મોદીના માટે લખ્યું કે આ લાશોની પર મહેફિલ કરે છે. અપ ટુ ડેટ રીતે મેં વક્તવ્ય તૈયાર કર્યું 15 ઓગસ્ટ. મને કશો જ ખ્યાલ નહીં કે શું એના પરિણામ આવશે. અને 15 ઓગસ્ટે સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટનું આખું કમ્પાઉન્ડ ભરચક હતું. વરસાદેને જોયેલું છે કારણ કે અમારી કોલેજના સ્ટુડન્ટ હતા. અમે બધા આખો જુલુસ રૂપે ત્યાં કમ્પાઉન્ડમાં ગયા. વિદ્યાર્થીઓ, નગરપાલિકા, એ પણ ભાજપની, એના પ્રમુખ એ પણ ભાજપના. અને તમે જુઓ કે ત્યાં કેટલા ખૂનામરકી થાય છે. હમણાં જ પેલા ચાકા નામના કોકને મારી નાખ્યો ત્યાં. એ ચરોતર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ હતા. અને આ મેં જે સ્ક્રિપ્ટ તૈયાર કરેલી બધા ત્યાં હેકરેટેટ ધ્વજવંદન કર્યું. ને પછી મારા મને આગળ બોલાવ્યો, મારા વિદ્યાર્થીને લઈને આગળ ગયો. એ બહેનનું નામ શકુંતલા પ્રજાપતિ. હું જઈને બાજુ પર બેને બોલવાનું શરૂ કર્યું. અને શરૂ કર્યું ને યુ વોન્ટ બિલીવ, મારા પગ નીચેથી ધરતી સરતી લાગી. ગા તો બધા વિરોધીઓ છે ને, એમની વિરોધની જ મેં સ્ક્રિપ્ટ તૈયાર કરી છે. હું મારા મનમાં પ્રાર્થના કરતો હતો, પ્રભુ તમે મને સામર્થ્ય આપ્યું છે, અત્યાર સુધી બીક નથી આપી, હવે પછી પણ મને બીક ના આપશો. અને તે વખતે મને એસાયા પ્રબોધકના 43મો અધ્યાયને 1-3ના વચનો યાદ આવ્યા કે પ્રભુ જુઓ, એસાયા 43 અને આ વચનો યાદ આવ્યા કે યાકૂબ તારો ઉત્પન્ન કરતા યહોવાને ઇસ્રાયલ તારો બનાવનાર એવું કહે છે કે તું 20માં, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે, મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે, તું મારો છે. તું પાણીઓમાં થઈને જઈશ ત્યારે હું તારી સાથે હોઈશ, તું નદીઓમાં થઈને જઈશ ત્યારે તેઓ તને ડૂબાડશે નહીં, તું અગ્નિમાં ચાલીશ ત્યારે તને આંચ લાગશે નહીં અને જ્વાળા તને બાળશે નહીં, કેમ કે હું યહોવા તારો દેવ છું, હું ઇસ્રાયલનો પવિત્ર દેવ તારો ત્રાતા છું. અને 15-20 મિનિટ સુધી એ મારી તૈયાર કરેલી સ્ક્રિપ્ટનું ભાષણ ચાલ્યું. બધા એકબીજાની સામે જુએ. મારા કેમ્પસમાં 800 કર્મચારીઓ બધાએ મનમાં નક્કી જ કરી હતું, એમને પ્રતીતિ થઈની કે હમણાં કાર્યક્રમ પૂરો થશે અને ડાભીને નોટિસ પકડાવી દે છે કે યુ આર નો મોર પ્રોફેસર ઇન ધીસ કેમ્પસ. અને આખી આખું પૂરું થયું એ વક્તવ્ય, ધગધગતું વક્તવ્ય પૂરું થયું. હું ફરી કોઈ વખત જવાનું થશે તો હું સ્ક્રિપ્ટ લાવીશ અને વાંચીશ. પણ દાનિયેલે કહ્યું, નબુખાદનેસારે મૂર્તિ મૂકી અને કહ્યું કે આ મૂર્તિનું પૂજન 20 દિવસ સુધી કરવાનું અને જો એની એ પૂજા નહીં કરે તો સેવોના બીરમાં નાખવામાં આવશે. અને દાનિયેલની સાથેના સુબાઓ જાણતા હતા કે દાનિયેલ બીજી કોઈ રીતે પકડાય એવો નથી. એક આ પ્રભુ ભજનમાં જ એ ગુનેગાર ઠરશે. અને આવી સ્પષ્ટ સૂચના ચેતવણી હોવા છતાં દાનિયેલે પોતાના ઘરમાં જઈને યરુસલેમ પૂર્વ તરફ પોતાની બારી ખોલી અને દિવસમાં 3 વાર પ્રાર્થના કરી અને સુબાઓ બધા રાજાની પાસે દોડી ગયા કે રાજા, માદીઓના કાયદા, ઈરાનીઓના કાયદા કદી ફરતા નથી ને આ તમારો સરસુબો અમારા અમે જે 3 છે એમાંનો એક તો રોજ એના દેવની પ્રાર્થના કરે છે, તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે અને એના માટે જે શિક્ષા છે તો આ છે કે સિંહને હવાલે કરવો. અને રાજા નહોતો ઈચ્છતો છતાં પણ એ દાનિયેલને સિંહના હવાલે કરવા માટે સોંપે છે અને ભૂખ્યા દાસીઓમાં દાનિયેલને નાખે છે. પણ પ્રભુ આવીને એ સિંહોના મોરા બંધ કરે છે. રાજા તે દાળ ખાતો નથી, એની આગળ વાજિંત્રો લાવવામાં આવતા નથી, એને પોતાને દુઃખ છે, વહેલી સવારે જાય છે અને કહે છે દાનિયેલ, દાનિયેલ શું તારા દેવે તને બચાવ્યો છે? ત્યારે દાનિયેલ પ્રાર્થના કરતા કરતા જવાબ આપે છે, હા મારા દેવ એના દૂતને મોકલીને સિંહોના મોરા બંધ કરાવ્યા છે. Nothing is impossible to our Almighty Lord and God. Thoma pokariu chhe ke, oh mara dev, oh mara dev, oh mara prabhu. Ye apna dev ane apna prabhu ne. Prarthna dwara kashu ashakya nathi. પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે છે અને દાનિયેલને બચાવવા માટે સિંહોના મોળા બંધ કર્યા. તેમ 2002માં આ બધા વિરોધીઓની વચ્ચે આવું ધગધગતો સંદેશો, ધગધગતો 15 ઓગસ્ટનું વ્યાખ્યાન અપાવ્યું તોય બધાને એમ કે દાબીને છૂટા કરી દેશે. ખાતરી સાથે કહું છું કે 2002 પછી તો 2006માં નિવૃત્ત થયો. 4 વર્ષ નોકરી કરી, ન તો મારા પ્રિન્સિપાલે, ન તો મારા મેનેજિંગ ટ્રસ્ટીએ, ન તો પેલા કાઉન્સેલરો અને આણંદ નગરપાલિકાના પ્રમુખે મારું નામ લીધું કે ન તો મને ટકોર કરી કે તમે શું કર્યું. આજે પણ પ્રભુ દેવીઓના અને વિરોધીઓના મોરા બંધ કરી શકે છે, પણ એના માટે ઈશ્વરની પાસે જઈને આપણા જે ઘૂંટણો છે એ ઘૂંટણો બાળવાની જરૂર છે. ઈશ્વરની પાસે પ્રભુ કે છે, મારા દીકરા, મારા સેવક, તું ધીરજ રાખ. હજી ઇઝરાયલમાં એવા 7000 મારા સેવકો છે કે જેમના ઘૂંટણો બાલીમની આગળ નમ્યા નથી. બાલ એટલે દેવ, બાલીમ એટલે દેવો, બહુવચન. અને ઇઝરાયલમાં કેટલા બધા દેવો હતા, પણ કે છે મેં 7000 એવા અલગ રાખ્યા છે કે જેમના ઘૂંટણો કદી બાલીમની આગળ નમ્યા નથી, વર્યા નથી. જે એલિયન કે હું એકલો બચી ગયો છું, યહોવાને કહે છે કે 7000 છે. કેવી અજાયબ બાબત! અને બાઇબલનો અભ્યાસ કરતા મને જાણવા મળ્યું કે બાઇબલમાં 7000 ના ઘૂંટણ મૂર્તિની આગળ વળ્યા નથી, બાલીમની આગળ વળ્યા નથી. યહોવાનું નામ બાઇબલમાં 7000 વખત છે. હાલેલુયા! કારણ કે 7000 વખત આ ગ્રંથમાં યહોવાનું નામ છે. ઈશ્વરે કહ્યું છે કે સર્વદા પ્રાર્થના કરવી જોઈએ. કોઈ બહુ સરસ કહ્યું છે કે પ્રાર્થના સઘળી પરિસ્થિતિ બદલે છે. 1980 ની ઘટના છે, કદાચ મધુબેને ભૂલી ગયા છે, પણ મધુબેનના મોટા માસી શારદાબેન શિક્ષક હતા અને ભયંકર રીતે બીમાર પડ્યા. એમના દીકરા એ ડૉક્ટર હતા મ્યુનિસિપાલિટીમાં, એમને ગુલાબભાઈ હોસ્પિટલમાં દાખલ કર્યા. શારદાબેનને 2-3 દિવસ રાખ્યા. પેલી લાઈફ સપોર્ટિવ સિસ્ટમ, મને માફ કરજો, મેડિકલના શબ્દો બહુ ખ્યાલ નથી એનો, પણ લાઈફ સપોર્ટિવ સિસ્ટમ પર એમને રાખ્યા. 3જા દિવસે એ ગુલાબભાઈ હોસ્પિટલના ડૉક્ટરોને ખ્યાલ આવ્યો કે એવા બેન જીવી શકે એમ નથી. એટલે એમના દીકરા ડૉક્ટર સુરેશ રોયને બોલાવ્યા. અત્યારે કેલિફોર્નિયામાં એમની દીકરીઓ સાથે છે, કોઈ વખતે ફોન કરી જજો. એમને બોલાવ્યા અને કહ્યું કે ભાઈ હવે આ તમારા મધર લાંબુ જીવે એમ નથી, હવે એમના બધા એમ કે અંગો છે એ નિષ્ક્રિય થતા જાય છે, અને હવે અમે એમની લાઈફ સપોર્ટિવ સિસ્ટમ અમે ખેંચી લઈએ છીએ, પાછી લઈ લઈએ છીએ, તમે તમારા સગાવાલાને ફોન કરો. તો ભાઈ એમની બહેનો ભાવનગર હતી ત્યાં ફોન કર્યા, બીજા બધાના પર ફોન કર્યા, મારી પર સૌથી પહેલો ફોન કર્યો કે ભાઈ એમ કે અમારી મા હવે છેલ્લી અણી પર છે, તમે આવો. હવે ડૉક્ટરે બધી સિસ્ટમ બંધ કરી દીધી છે, હવે થોડા કલાકો જીવશે. અને મને ખબર છે કે હું
તે વખતે બાઇબલ લઈને ગયો કે ભાઈ આ તો છેલ્લી અવસ્થા છે, પ્રાર્થના કરીશું ત્યાં ગયો. અને આજે પણ મને ખબર છે કે યહોશુઆનું પુસ્તક એનો પહેલો અધ્યાય 1-9 વચનો મેં વાંચ્યા કે તું બીસ નહીં, તું બીસ નહીં, તું બીસ નહીં. અને એ વચનો વાંચીને પ્રાર્થના કરી, પ્રાર્થના કરી, સપોર્ટિવ સિસ્ટમ કાઢી લીધેલી. અને એ બહેનામાં, એ બહેનના અંગો કાર્યરત બન્યા. અને ડોક્ટરો જ્યારે કલાક પછી આવ્યા કે બેન મરી ગયા હતા, તો એ બહેનનો શ્વાસ સરસ ચાલતો હતો. ફરી સિસ્ટમ લાગુ કરી અને એમને ત્યાં રાખ્યા, એ બેન બચી ગયા. ખાતરી સાથે કહું છું કે ત્યાર પછી 12 વર્ષે જીવ્યા. પ્રાર્થના શું કરી શકતી? મારા ઘરનો અનુભવ, મારા મોટાભાઈ 1982 ભયંકર બીમાર પડ્યા. હું અમદાવાદમાં, મારા મિસિસ બોમ્બેમાં MSc કરે, મારી જોડે મારી દીકરીઓ અને દીકરો અને મારા બેન. અને 1982 મારા ભાઈને ભયંકર બીમાર, ડાકોરના દવાખાનામાં દાખલ ના કર્યા, નડિયાદ ના કર્યા, એ સિવિલમાં ગયા, સિવિલમાં દાખલ ના કર્યા, સીધા પછી મારા ઘેર આવ્યા. મેં મારા ભાઈની સ્થિતિ જોઈ, મેં કહું આ તમે મારા ત્યાં ક્યાં લાવ્યા છો, આ તો સબ છે, અને હું શું કરીશ, મારા ત્યાં કોઈ મદદરૂપ નથી બને. મારી સામે ડૉક્ટર હતા, મેં એમને બોલાવી, મેં કહું ડૉક્ટર સાહેબ આ જો ને મારા ભાઈ, તો કે છે ઉભારો આપણે પ્રયત્ન કરીએ, કે છે હું એક ડૉક્ટર મારા મિત્ર છે અને બીજે મેડિકલ કોલેજના સર્જરી વિભાગના હેડ મહેન્દ્ર શાહ, જેમની આનંદ હોસ્પિટલ લાલ દરવાજા છે, એમને ફોન કર્યો. એમણે કહ્યું કે હું હોસ્પિટલ આ પર આવું છું અને તમે દર્દીને ત્યાં લાવો. અમે મારા ભાઈને લઈને ત્યાં ગયા. ડૉક્ટરે એમના ચેકઅપ કર્યું, મને કહે છે કે માર 2% આશા નથી, હું શું કરું? મેં કહું જુઓ સાહેબ, તમે પ્રયત્ન કરો, હું પ્રાર્થના કરું છું, જો પ્રભુ તમને સફળતા આપશે તો હું તમને અભિનંદન આપીશ, જો કદાચ ઓપરેશન ટેબલ પર દવા કરતા મારા ભાઈ ગુજરી જાય તો પેટ મને બંધ કરી આપજો, એમને ઓપરેશનનો ટાંકા મારી આપજો, સર્ટી આપજો, ઘેર લઈને જતો રહીશ, પણ હું પ્રાર્થના કરું છું. અને તે વખતે મેં પ્રભુ પાસે કહ્યું, પ્રભુ મને વચન આપો કે આ આ બાબતમાં શું છે. ને ઈશ્વરે ગીત શાસ્ત્ર 118:18 વચન આપ્યું, 118:18 વચન, ગીત શાસ્ત્ર 118:18, તારા માથે દુઃખ છે, સંકટ છે, પણ હું તને મોતને સોંપીશ નહીં. અને ત્યાં પ્રાર્થના કરી, 2% જેની જીવવાની આશા હતી તે 1982 એમનું ઓપરેશન થયું. ઈશ્વરની કૃપાથી 12/12/2006 સુધી જીવ્યા અને 12/12/2006 રોજ એ પ્રભુના વિસામામાં ઊંઘી ગયા. પ્રાર્થના, પ્રભુએ હાથમાં રોટલી લઈને 5 રોટલી અને 2 માછલી શિષ્યોની પાસે રહી હોત તો એ 5 રોટલી ને 2 માછલી રહેત, કારણ કે શિષ્યોને વિશ્વાસ નહોતો, પણ એ રોટલી લઈને આકાશ સામે ઊંચી કરી અને એની પર ઈશ્વર પિતાનો પ્રાર્થના દ્વારા આશીર્વાદ માંગ્યો. એ 5 રોટલી ને 2 માછલીમાં 5000 જમ્યા. 5000 તો જમ્યા પણ 12 ટોપલી ભરાઈ, એટલું 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 વધ્યું. 12 શિષ્યોના માટે એ 12 ટોપલી વધ્યું. અનુભવ કરો ને જુઓ, ઈશ્વર ઉત્તમ છે. હાક માસોથી પહેલા જવાબ આપશે. યુનાની પ્રાર્થના પ્રભુએ સાંભળી, આનાની પ્રાર્થના પ્રભુએ સાંભળી, સાદરાક મેસાક અબેદનગોની પ્રાર્થના પ્રભુએ સાંભળી, પાઉલની પ્રાર્થના પ્રભુ સાંભળી. પ્રભુ તમારી, મારી, પ્રભુ આપણી પણ પ્રાર્થના સાંભળે છે. ફક્ત સર્વદા પ્રાર્થના કરવી, પ્રાર્થના કરતા થાકવું નહીં, અને ઈશ્વરની પાસે જઈને આપણે આપણી માગણી રજૂ કરવી. ચોક્કસ આપણો પ્રભુ ન્યાયી છે, આપણો પ્રભુ ન્યાયી છે, આપણને એ દાદ આપશે, આપણી પ્રાર્થના સાંભળશે. હાલેલુયા. ઈશ્વર પિતાનો આભાર માનું છું આ તક આપવા માટે. આગેવાનોનો પણ આભાર માનું છું. પ્રાર્થનામાં આપણે આપણા જીવનોને અલગ કરીએ, પ્રભુની સાથે એના સંબંધમાં, એના નાતામાં જોડાઈએ, અને પ્રાર્થનાના પરાક્રમ દ્વારા ઈશ્વર એના ભંડારોમાં જે આપણા માટે આશીર્વાદો રાખ્યા છે, એ આશીર્વાદોને આપણા જીવનમાં પામીને આપણા જીવનની જે સૂકી વાળી છે એને આપણે લીલીછમ બનાવીએ અને પ્રભુને કહીએ કે ફળવાન થઈ રોપા તારા, ઉપજાવે ફળ મીઠા સારા, ઓ પરમેશ્વર આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. આમેન.